యత్నం శబ్దజైతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం. శ్రీమద్ రాజచంద్రవచనామృత આ 398નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈપણ જીવોને, ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ અને તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદી પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અને કદાપી પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે. અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીનું હૃદયને ઓળખો. જ્ઞાનીના દેહનો ઓળખવાનો પ્રયત્ન નહીં કરો, એના સ્વરૂપને ઓળખીએ, શરીરને નહીં. જ્ઞાનીઓનું સ્વરૂપ આ અનુકંપાનો અવતાર છે. એક કે છે, કાળનું સ્વરૂપ જોઈને અમને મોટી અનુકંપા થાય છે, અખંડપણે થાય છે. કે જીવોને જે દુઃખ છે, કોઈ પણ દેહધારી જીવ, પરિભ્રમણ કરતો જીવ, સંસારમાં રહેલો જીવ, ગતિ આગતિ કરતો જીવ, જન્મ મરણ ધારણ કરતો જીવ, એને દુઃખ સિવાય બીજું શું હોય? દુઃખ ગમે તે સ્વરૂપમાં હોય અને સુખ ગમે તે સ્વરૂપમાં હોય તો એ દુઃખનું જ રૂપ છે. તો એવા જગતના જીવોને, જ્ઞાનીને તો દુઃખ નિવૃત્તિનો ઉપાય શું? આ જીવને દુઃખ નિવૃત્તિનો ઉપાય એ તો સર્વોત્તમ પરમાર્થ છે. આત્મકલ્યાણનો માર્ગ, આત્મ ઓળખનો માર્ગ, આત્મ આરાધનાનો માર્ગ, આત્મસિદ્ધિનો માર્ગ, આ દુઃખની વૃત્તિનો માર્ગ છે. તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય અને જો જીવોની અંદર આ વૃત્તિ આવે કે મારે આત્માનું કલ્યાણ કરવું છે, આત્માનું મંગળ કરવું છે, આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી છે, આ પરમાર્થ વૃત્તિ છે. જીવ પરમાર્થ એટલે પરમ અક્ષ અર્થ, પરમ અર્થ એટલે મોક્ષ. જીવ પોતાનું મોક્ષપદ પામે આ પરમ અર્થ છે. આપણને ક્યારેક સાંસારિક પદની અંદર પામે એને માટે થઈને કેટલા વર્ષોનો પુરુષાર્થ કરીએ છીએ કે ક્યાંક આપણે પ્રમુખ બની જઈએ, ક્યાંક આપણે ટ્રસ્ટી બની જઈએ, ક્યાંક આપણે કંઈક પ્રધાનના હોદ્દા મળી જાય, ક્યાંક આવા ધારાસભ્ય બની જઈએ. આ બધા પદ છે, પણ મોક્ષપદ છે એ મારું ખરું. સાચું પદ છે એ તો મોક્ષ પદ છે, જે અનંત સમાધિ સુખનું કારણ છે. આવું મોક્ષ પદ મળે તો કે છે કે જીવને સર્વોત્તમ છે એ તો પરમાર્થ છે, દુઃખ નિવૃત્તિનો ઉપાય પરમાર્થ છે. જીવ એમ સમજે છે કે આ મારું દુઃખ છે અને આમાંથી જરાક આપણને આવું સ્ટેટસ મળી જાય તો આપણે સુખી થઈએ. જુઓ આ ભ્રાંતિ, જે મારી વર્તમાન સ્થિતિ છે એમાં કંઈક સામાજિક સ્થિતિ થોડીક સ્ટેટસવાળી થાય તો હું સુખી થાઉં. તો કહે છે કે ભાઈ, અનહેપી ઇઝ ધ હેડ ધેટ વેર્સ ધ ક્રાઉન. દુઃખી તો એ જ છે કે જે માથે મુગટ ધારણ કરે છે, પણ એનું દુઃખ જગતના લક્ષમાં આવતું નથી. પણ પેલાની નિંદ્રા આવતી નથી, સુખનો ચેન નથી, એને કોઈ શ્વાસમાં શાંતિ નથી. તો કોઈ મુગટ ધારીને પૂછો તો ખરા કે તું કેટલો સુખી છું. કોઈ રાજવી પદ જેની પાસે પ્રાપ્ત છે, કોઈ મુખીનું પદ જેની પાસે પ્રાપ્ત છે, એને મળી ગયું, આપણને એમ થાય કે કેટલો ભાગ્યશાળી છે. પૂછીએ કે આપ કેટલા સુખી છો. દુઃખ નિવૃત્તિનો સર્વોત્તમ ઉપાય પરમાર્થ. વાત બરોબર બેસવી જોઈએ, સાંભળીએ છીએ અનેક વાર. બસ એક વાર જો બેસી જાય, જીવની વૃત્તિ, રૂચિ, પુરુષાર્થ બધું બદલાઈ જાય, દિશા બદલાઈ જાય, દશા બદલાઈ જાય. દુઃખની નિવૃત્તિનો સર્વોત્તમ ઉપાય પરમાર્થ. એ વૃત્તિ જો જાગે, વર્ધમાનપણાને પ્રાપ્ત થાય. આપણી પાસે એ વૃત્તિ છે પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થતી નથી, સ્થિર થઈ ગઈ છે. અને સ્થિર એવી છે કે જે મેળો એને કહીએ કે પરમાર્થ સિવાય આરો વારો નથી. બોલો, એવો એવો સ્થિર થઈ ગયો છે. આગળ વધવા માટે એને કોઈ ઈચ્છા નથી. જ્ઞાની કહે છે કે તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે. પરમાર્થની વૃત્તિનું વર્ધમાનપણું થવું એ જ મુમુક્ષુતાનું વર્ધમાનપણું છે. મુમુક્ષુતાનું વર્ધમાનપણું એ જ ઉત્તમ મુમુક્ષુતાનું લક્ષણ છે. અને આવો ઉત્તમ મુમુક્ષુ જ સત્પુરુષને, મહાત્માને એના નેત્રો જ ઓળખે છે, બાકીનાના નહીં. એ બાઈનો કિલો લગાવે કે દૂરબીન લગાવે, મહાત્મા ઓળખાય નહીં. મહાત્મા દૂરબીનથી ઓળખાતા નથી, અંતર ચક્ષુથી ઓળખાય છે. જેના જીવનમાં આ સર્વોત્તમ પરમાર્થ, એની વૃત્તિ વર્ધમાનપણાને જેમ જેમ પ્રાપ્ત થાય છે તેમ તેમ એ સત્પુરુષને વિશેષ વિશેષ અને સવિશેષપણે ઓળખતો થાય છે. જીવને પરમાર્થનો માર્ગ નથી મળ્યો એનું કારણ હજુ એને સત્પુરુષનું ઓળખાણ થયું નથી. માર્ગ પ્રાપ્ત પુરુષને એ પોતાની સામે હોવા છતાં, સાનિધ્યમાં હોવા છતાં, સંગમાં હોવા છતાં ઓળખી શક્યો, એમ કે એના સ્વરૂપને ઓળખવાનું છે. એટલે કહે છે તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. કૃપાળુદેવની વાત તો સ્પષ્ટ છે. આપણે બધું બધાને સારું લગાડવા ગમે તેમ બોલીએ, થાય ખરું ને, કદાચ આમે થાય, અહીંયા તો નથી જ થતું. બોલ શું કેવું છે? અમારો જન્મ જન્મનો અનુભવ છે ને, તારું વધતું ડાપણ છે સંસારનું, હારા લગાડવાનું, કોકને ખુશ કરવાનું. આ કઈ ડાયરો છે? આ મનોરંજનની સભા છે કે બધાને વાલા થવાનું છે? લોકોને ગમે કે ન ગમે, એને એ નિશ્ચય કરાવવાનો છે કે આજ નથી ગમતો, કાલ ગમાયડે છૂટકો છે. જો દુઃખ નિવૃત્તિનો લક્ષ્ય હશે તો, નહીં તો તો અત્યારે જ ઉભા થઈ જવામાં ક્યાં વાંધો છે? આપણે કેના બાપની હાડી બાર છે? કેવું નથી જોતો, પરમાર્થ તારો તારી પાસે રાખ. આમાં ક્યાં કોઈ નિમંત્રણ આપીને બોલાવે છે ઘરે આવું જ તેડવા કે આવો પધારો સ્વાધ્યાયમાં? પરમાર્થનો માર્ગ જેવો સ્વૈચ્છિક અને સ્વતંત્ર માર્ગ બીજો નથી. કોઈની કંકોત્રી આવે તો કેટલું ટેન્શન છે જવાનું, છે કે નહીં? જવું પડશે, પહોંચવું પડશે, ટાઈમે જવું પડશે, આમ છે તેમ છે, આને માટે ટેન્શન ખરું કઈ? લાસ્ટ પ્રાયોરિટી આજે કઈ નથી, શ્રદ્ધેય તો છે જ ને, એ ક્યાં જવાના? કઈ ચિંતા નહીં. ઓલો કહેશે મારા આરંભ સમારંભ કરો છે ને, દુકાનનું વાસ્તુ છે ને, ઘરનું વાસ્તુ છે ને, ગધેણી છે ને, સીમન છે ને, ફલાણું ચીકણું છે, અહીંયા બધે સમજે કે મારે પહોંચ્યા વિના હલશે નહીં. કેનું કલ્યાણ કરવું તારે? શું કલ્યાણ થશે એમાં? પણ સંબંધના જગતમાં જીવતો જીવ, મારે એની સાથે સંબંધ છે. કાયમી સંબંધ છે? પાછો જ્ઞાની કે છે કે આ જન્મ પૂરતા જ છે, એ નક્કી નથી. આ જન્મમાં ક્યારે છટકી જાય, ક્યારે વાંકવું પડે અને ક્યારે ઊંધો હાલે, એનું કઈ નક્કી નહીં. તો આ જીવ કેટલો ખેંચાય, કેટલું ટેન્શન, જવું પડશે. અને ભગવાનના ઘરે જવા માટે ટેન્શન કેટલું? કાંઈ નહીં, કાંઈ નહીં. અને પછી પૂછે કે મોક્ષ કેમ પ્રાપ્ત થાય? દામનગરના લક્ષ્મીચંદભાઈ પરમ કૃપાળુ દેવ સત્સંગ કરાવતા હોય અને આરામ ખુરશી ઉપર બેઠો બેઠો બીડી પીતો હોય, અને પછી કૃપાળુ દેવને પૂછે કે પ્રભુ આ સમયે મારો દેહ છૂટે તો? કે સીધા મોક્ષે જાઓ તમે તો. શું થાય? જીવને લક્ષ્ય બંધાયું નથી, સત્પુરુષનું ઓળખાણ થયું નથી. કે છે કે આવી વૃત્તિ જો વર્ધમાનપણાને થાય, પેલા વૃત્તિમાં વર્ધમાનપણું આવે છે, મુમુક્ષુતા એ વૃત્તિ છે, અને એ વૃત્તિનું વર્ધમાનપણું જે છે એ તીવ્ર મુમુક્ષુતા છે, ઉત્તમ મુમુક્ષુતા છે. એ ઉત્તમ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એ માર્ગના દાતાને ઓળખે છે, પથ પ્રદર્શકને ઓળખે છે, એ માર્ગ બતાવનારને પકડી લે છે. કે આખા સંસારની અંદર જો કોઈ મને દુઃખ મુક્તિ કરાવનાર હોય તો આ તત્વ છે, નહીં તો થતું નથી. શબ્દો તો સાવ સામાન્ય છે પણ નિશ્ચયાત્મક છે. આનું બળ તો જુઓ કે નહીં તો થતું નથી, ન થાય તને સત્પુરુષનું ઓળખાણ છે ને, એમને એમ થાય? કોઈના ચોપાનીયા વાંચવાથી સત્પુરુષનું ઓળખાણ થાય, કોઈની ચોપડી લેવાથી સત્પુરુષનું ઓળખાણ થાય? આપણી વૃત્તિ જો પરમાર્થના વૃદ્ધિપણાને ન પામી હોય તો આપણને એ પુરુષનું ઓળખાણ ક્યાં થાય? ગમે તેટલા મહાત્માનું હોય તો આપણને કે મારે એનું કંઈ કામ નથી, મારી દુકાનમાં એનો લાભ છે, મને કંઈ કમાવી દેશે, મારા સંસારિક પ્રશ્નોમાં એનો કંઈ ઉપયોગ છે? તો કે ના, કાંઈ નથી, મોકલાપ બાજુમાં રાખી દે. આપણી વૃત્તિ આ છે, પરમાર્થ વૃત્તિ, પછી પરમાર્થ દ્રષ્ટિ અને પછી પરમાર્થ પુરુષાર્થ. પણ જીવ ક્રમ લેતો જ નથી, એ વૃત્તિ વિનાનો પુરુષાર્થ કરે, દ્રષ્ટિ વિનાનો પુરુષાર્થ કરે, સત્ય પુરુષાર્થ ન કરે. પુરુષાર્થ તો એ છે કે પોતાની વૃત્તિ પરમાર્થને પામવાની છે, એટલે એકવાર એ કમિટેડ, કમિટમેન્ટ ઇઝ દેર, પછી એની દ્રષ્ટિ છે, વિવેક છે એનામાં, એ સેન્સ ઓફ પ્રપોર્શન, કે સેનાથી આ પામી શકાય, સેનાથી ન પામી શકાય. બે વિવેકની અંદર બે વાત આવે, ઉપાદેય પણ આવે અને હેય પણ આવે. અમુક વસ્તુ સેવન કરવા યોગ્ય છે, અમુક વસ્તુ ત્યાજવા યોગ્ય છે, બે ખબર પડવી જોઈએ, પછી પુરુષાર્થ સત્ય બને આપણો. વિવેક વિનાનો પુરુષાર્થ આંધળો પુરુષાર્થ છે, એ તો ક્યાંક હેયનું વધારે સેવન કરે, ખોટે માર્ગે ચાલ્યો જાય અને મિથ્યા ભ્રમમાં રહે કે હું તો ઘણું કરું છું, ફળની પ્રાપ્તિ કંઈ ન થાય. જ્ઞાની કહે છે કે તે વૃત્તિ સજીવન થાય, આવી વૃત્તિ પરમાર્થની વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને પછી લીટી કરી. આની કરુણા એટલી બધી છે, ઘણા જીવોને લઈ, કોઈ પણ જીવોને એમાં એમ થયું કે કોઈક સમજે, પણ વળી એમ થયું કે ના ના, ઘણા જીવો, દ્રષ્ટિ અમાપ છે, ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે, એની અનુકંપા કેના માટે છે? કોઈના માટે નહીં, પણ ઘણા માટે. જો અંદરની અંદર આ જે ફેરફાર થાય છે એને પ્રમાણિકપણે લખી દેવા છે. એટલે કે કોકને જો કંઈ લાભ થાય, કોઈકને નહીં ઘણાને લાભ થાય. કેટલી બધી એની અનુકંપાનું, એનું આકાશ કેટલું વિસ્તારેલું છે, કે મર્યાદા નથી. એટલે મારા તારાનો ત્યાં કંઈ ભેદ આવતો નથી. કોઈકને વાત કરે ત્યારે એનો જે પ્રિય પાત્ર છે, ભક્તિનો કરનાર છે માટે મારો છે, શિષ્ય છે માટે મારો છે, અનુયાયી છે માટે મારો છે, પરમાર્થનો ઈચ્છુક છે માટે મારો છે, એને પરમાર્થ સાધ્ય કરવો છે. માટે જ્ઞાનીની કરુણા એના તરફ વહે છે. ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે. શ્રીમદ રાજચંદ્રનું ઓળખાણ આ છે કે જીવોને પરમાર્થનો જે માર્ગ તે પ્રાપ્ત થાય, એને એનો મત પ્રાપ્ત થાય, ગચ્છ પ્રાપ્ત થાય, સંપ્રદાય પ્રાપ્ત થાય, લક્ષ્ય જ નથી. કે લોકો અમારી પૂજા કરે, લોકો અમારી ભક્તિ કરે અને કોઈ અમારો એક વાડો ઊભો થાય, વાત જ નથી. આત્મસિદ્ધિમાં પણ એને કહ્યું કે અમે તો મોક્ષ માર્ગ બતાવીએ છીએ, પંથ નથી બતાવતા, ગચ્છ નથી બતાવતા, અમે કોઈ સંપ્રદાય કહેતા નથી. કોઈ કે કૃપાળુદેવ દિગંબર હતા, કોઈ કે કૃપાળુદેવ શ્વેતાંબર હતા. હુ આર યુ ટુ જજ? આપણી હેસિયત શું છે? આપણે એમના ઉપર આવું આરોપણ મૂકીએ? જ્યારે જે પુરુષ કહે છે કે ખ્યાલ રાખજો, જુઠાભાઈને કહે છે કે હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું, અને જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, ભૂલે ચૂકે પણ ક્યાંય અમને ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય મૂકશો નહીં, ખતવશો નહીં. સત્પુરુષોની ખતવણી આપણે કરીએ? મતાંધરી દ્રષ્ટિમાં અંધ મોહાંધ બનેલા જીવો, એની ટૂંકી દ્રષ્ટિથી એક વાક્ય અહીંથી પકડી લઈએ, એક વાક્ય અહીંથી પકડી લઈએ, મળશે એવું તો. અનેકાંતની દ્રષ્ટિવાળામાં તો આવા વાક્યો તમને ઘણાય મળશે, પણ એથી કરીને એનું કેરેક્ટર નથી. સાંપ્રદાયિકતા એ શ્રીમદનું કેરેક્ટર નથી. એણે બધા જ માર્ગના અનેકાંત માર્ગમાં બધાને ન્યાય આપ્યો છે, તો ક્યાંક આની વાત છે, ક્યાંક આની વાત છે. તો કે જુઓ, એને લખ્યું છે કુંદ કુંદાદી આચાર્યો, એ દિગંબર જ હતા, પણ આદિ લખ્યું છે, એણે હરિભદ્ર સુરીના ગાન ગાયા છે, એને યશોવિજયની ગુણગાન કર્યા છે, એણે આનંદગનને બિરદાવ્યા છે, એણે આગમ શાસ્ત્રોનો મહિમા ગાયો છે. સુયગણાંગ સૂત્ર, સૂત્ર કૃતાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, ઉત્તરાધીન સૂત્ર, દસ વૈકાલિક સૂત્ર, તો ઓલું લિસ્ટ કાઢીને બેસે કે જેમાં આનો હોય ને બીજા હોય. જો દિગંબર શાસ્ત્રો એને કીધા છે, આ પુરુષ ક્યાં શાસ્ત્રનો અભિનિવેશ વાળો છે? આને શાસ્ત્રોનો અભિનિવેશ ક્યાં હતો? 119 ગ્રંથોનો અહીંયા છે, એમાં વિચાર સાગર આવે છે, વેદાંત પ્રકાશ પણ આવે છે, પ્રબોધ શતક પણ આવે છે, યોગ વાસિષ્ઠ પણ આવે છે. કેમ ભૂલી જવું છે? એને જ શબ્દ લખેલા છે. તો કોકે કરેલી નોંધ વાંચવી છે અને એને લખેલા શબ્દો નથી વાંચવા, અને કોઈની નોંધ ઉપરથી એને લેબલ લગાવવું છે, અને એના શબ્દોનું કોઈ મૂલ્યાંકન નથી. કે એણે કેમ આ વાંચવાનું કીધું હશે? એને શબ્દ લેખા જ પોતે જ કા વાંચજો. હમણાં જૈન શાસ્ત્રો વાજ્યો ઉપર મૂકી દેજો, કે હમણાં યોગ વાસિષ્ઠ વાંચજો, વૈરાગ્ય અને ઉપસમ વધારો, પછી જ આગમ હાથમાં લેવાનો અધિકાર પ્રાપ્ત થશે. જીવની દ્રષ્ટિ એટલી બધી છે, મતાર્થમાંથી નીકળતો નથી, પરમાર્થની વૃત્તિ આવતી નથી. વૃત્તિ બદલાય નહીં, દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી પુરુષાર્થની ધારા અશુદ્ધ હોય છે. અને પછી શુદ્ધની વાત ને શુદ્ધા શુદ્ધની વાત કરે, અરે મૂળ વૃત્તિ અશુદ્ધ છે, એનું શું કરવું? વાત વધી કરીએ તો તત્વ ચર્ચા કરશે કે શુભ કે શુદ્ધ? તત્વ ચર્ચાનો વિષય શુભ કે શુદ્ધ, પણ વૃત્તિ અશુદ્ધ છે, અપૂર્ણ છે, સંકીર્ણ છે, વૃત્તિની અંદર કઈ હજુ પરમાર્થ છે નહીં, વૃત્તિમાં સંસાર ભર્યો છે. અને તત્વજ્ઞાનની ચર્ચાની અંદર શુદ્ધની વાતો કરવી છે નહીં બને. પરમાર્થ માર્ગમાં આ વિસંગતવાદ છે, બંધ બેસતી નથી, ન્યાય નથી. આમાં એ કહે છે, તથાપિ તેમ થવું બહુ દુર્લભ છે, જાણીએ છીએ. અમે જાણીએ છીએ કે આ થવું બહુ દુર્લભ છે. ઘણા જીવોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એમ થવું એ બહુ દુર્લભ છે, અને એમ અમે જાણીએ છીએ. પાછું અમારા ધ્યાન બાર આ વાત નથી. અને એના કારણો પણ તમને કયા છે, શું કારણો છે? કે મનુષ્યની વૃત્તિ અત્યારે પરમાર્થના ક્ષીણપણાને છે, એનામાં જેવું જોઈએ એવું આજ્ઞાંકિતપણું નથી, પરમાર્થની ઈચ્છા નથી, અને તે સંબંધી નિશ્ચયમાં જોઈએ તેવી દ્રઢતા પણ નથી. તે સમયની સરળતા અને આજની સરળતા એમાં પણ તફાવત છે. આ કારણો બની શકે એમ નથી, એનો કારણ આ છે. તો એના કારણમાં સત્પુરુષના તરફ દોષ છે કે પ્રાપ્ત કરનાર મુમુક્ષ તરફ છે, આ કારણો કોને લાગુ પડે છે? એમને ચાર કારણ કીધા કે પહેલા જેવી જે કાંઈ હતી સેવા સરળતા, એ સરળ વૃત્તિમાં તફાવત થઈ ગયો. એની પ્રત્યે જે વૃત્તિ હતી એ વૃત્તિમાં આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઈચ્છા અને એ સમયે નિશ્ચયની દ્રઢતા એ નથી. તથા કોનામાં નથી, સત્પુરુષમાં નથી કે મુમુક્ષમાં નથી, આ કારણો કોને લાગુ પડે? જેને જોઈએ છે તેને. સાદી સાદી વાતમાં જીવને કેટલો કેન્દ્રિત બનાવે છે. હે જીવ, તારે પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે અને નથી થઈ શકતો, અને કાળનું વિષમપણું તને નડે છે, એના કારણો આ સત્પુરુષ બતાવે છે. આ કારણ છે ચાર. આ કારણ હોવાને કારણે ભૂમિ સત્પુરુષ રહિત ન હોવા છતાં જીવને પરમાર્થનો માર્ગ પ્રાપ્ત થતો નથી, કારણ કે સત્પુરુષનું ઓળખાણ થતું નથી. જે વૃત્તિનું વર્ધમાનપણું થવું જોઈએ તે થતું નથી. માત્ર વૃત્તિને જાણ્યાથી ન પડે, વર્ધમાનપણું થવું એટલે શું? દિનોદિન ઉત્તરોત્તર એ ભાવ વૃદ્ધિગતપણાને ચડતા ભાવે, ચડતા પરિણામે પરમાર્થની ઈચ્છા ચડતા પરિણામે હોય. ઘણાને સ્થિર થઈ ગયું હોય, વાત પતી ગયું, ધસ ફાર એન્ડ નો ફર્ધર, બસ એ આપણે ભગવાન મળી ગયા છે અને આપણી અનુકૂળતા એ જયારે ઈચ્છા હોય ત્યારે આપણે સ્વાધ્યાયમાં આવી ભક્તિ કરી લઈ છે, બસ પતી ગયું, હવે આપણે કંઈ કરવા પણ સ્ટેબલ, આ મર્યાદા એને બાંધી લીધી, સ્થિર. ઘણાને આગળ વધ્યો પછી ઉતરતા પરિણામે જુઓ ને, હવે પહેલા તો બધું અવાતું હતું પણ હવે તો આમ થયું છે ને તેમ થયું છે ને, એના 50 કારણ કાઢે. હવે આપણે જ કંઈ યાર સંબંધ ન હોય, આપણે કે તું બોલવાનું બંધ કરતો, અમે મારું કલ્યાણ છે. કારણ શું? કે તારા કારણ તને મુબારક છે. અમે તો સત્પુરુષે કહ્યા એ કારણ જે છે એ અવરોધક કારણ છે, જે અંતરાયરૂપ કારણ છે. એ કારણ તૂટવામાં કંઈ આપણે સહિયારો પુરુષાર્થ કરી શકીએ તો આપણો કંઈક સત્સંગ વ્યાજબી છે. બાકી તો તારે તારા કારણમાં ઉતરતા પરિણામમાં જ જવું હોય અને અમારી પાસેથી હા મેળવવી હોય, નાલાયકની વાત તો એ જ હોય કે હું જે કરું છું એ બરોબર કરું છું, આમ જ થવું જોઈએ. એટલો ઓલો આમો પાછો નબળો હોય ઢીલા મનનો, પોચો મોડા મને ક્યાં, તમારી વાત તો સાચી છે, એ આપણી ફરજ તો ખરી ને, નાલાયક આત્માના કલ્યાણની ફરજ નથી. અનંતકાર સંસાર ભોગવો છે, અનંતકાર આ બધા ભાવની અંદર લપેટાણો છે. શું પરિણામ હાંસલ કર્યું છે? અસતને વળગી રહેવું એ ફરજ એ થયા કરે, સ્વાભાવિક થયા કરે. એમાં લેપાવાય નહીં, એમાં જોડાવાય નહીં, એમાં રસરૂચિ ન હોય, એમાં રાગ દ્વેષ ન હોય, અકશાય ભાવે થાય, સમભાવે થાય, અદિનપણે થાય. કૃપાળુ દેવે તો એની પદ્ધતિ આપી છે, કહ્યું નથી કે ન થાય એમ, ઈચ્છા રહિતપણે થાય, ઉદય ભાવે થવા દો જે થતું હોય તે, ઈચ્છા ભાવે ને રોકો. આ તો ઈચ્છા ભાવે જોડાવવું છે, એમાં વૃત્તિને વર્ધમાન કરવી છે, અને પછી કોક જે માણસ છે સમજદાર એની પાસેથી સંમતિ મેળવવી છે. ખ્યાલ આવે છે આપણી લુચ્ચાઈ. અને સંમતિ લઈને પછી બધી જગ્યાએ કેવું છે કે મેં સાહેબજીને પૂછ્યું કે એણે આમ કીધું કે બરોબર છે અત્યારે આજ કરો. ભોગ લાગ્યા સાહેબજીના ને તારા, ઓલો તણાઈ ગયો અને તું ભેગો. એટલે વ્યવહારના 50 કામમાં સાહેબજીની આજ્ઞા માગે, અને હરામ બરોબર જો સાહેબજીએ પરમાર્થની વાત કીધી હોય કોઈ દી બોલે તો સાહેબજી એકવાર જો કહી દે કે છોડી દે આ બધું તો બીજે બી જાય નહીં હો સાહેબજી, આગળ સાહેબને છોડી દે. પણ જ્યાં સુધી 50 કારણમાં પોતાને મદદરૂપ થાય છે બધું જેટલું જેટલું આવે છે ત્યાં સુધી આહા આહા, અરે આહા અને ઓહો રેવા દે, કંઈક સ્વસ્થ થા, પરિણામનું અવલોકન કર. સાચો પુરુષ કોઈ દિવસ તને પુષ્ટિ નહીં આપે, આની અંદર આપણી ઈચ્છા મુજબ સંમતિ નહીં આપે. મારે થોડો સમય તો કરવાનું છે એમ કાળનો ભરોસો નથી. આ કહે છે કાળ પારઘી માથે રાત લઈને બેઠો છે, શું થોડો સમયની વાત કરીશ. જો તને સાચું લાગ્યું તો નિવૃત્તિના માર્ગે જા, પુરુષાર્થ કર. બસ અંદરથી પુરુષાર્થ ન આવતો હોય તો સંત પાસેથી પ્રેરણા લે, સદગુરુ પાસેથી પ્રેરણા લે, પણ એના સમાધાન માટે લઈશ. માં એવા બાનાબાજીમાં પડીશ, માં તું દોષી થઈશ. કેમકે સામાને પણ તું જરા એ સંબંધનો, ઇંગ્લિશમાં એક સરસ શબ્દ પ્રયોગ છે અન્ડ્યુ બેનિફિટ, તે બહુ કર્યું એટલે ઓલો બિચારા શું થોડાક સંત કઈ જીદ્દી તો હોય નહીં કોઈ દિવસો, એની કૃપા છે. હશે તને સુજે એમ કર, એને બહુ માઇલ્ડ કીધું હોય કે તને સુખ ઉપજે એમ કર, પણ એનો મતલબ એ નહીં કે તારી વાતમાં સહમત છે. આ તો એની ભાષા એવી છે, સંતની શૈલી એવી છે કે કોઈ જીવને દુભાવે નહીં. પણ એનો મતલબ કે આપણા કુકૃત્યને એનું સમર્થન છે? આ એમ આવીને કહે છે કે હું તો પૂછી આવ્યો ને એને મને આમ કીધું, કપાળ તારું એને તને આમ કીધું. એ સમજવું જોઈએ, જ્ઞાનીના શબ્દને ન પકડાય આસને પકડાય. શબ્દમાં સૌજન્ય છે, શબ્દમાં મૈત્રી છે, પણ આશયમાં એમ કે છે કે હે જીવ તું છૂટ હવે આની અંદરથી, જલ્દી તું અમને આવું પૂછમાં અને તું આ બધા પરિવારી જે આવે આમાંથી. એની ભાવના આ છે, આપણો પુરુષાર્થ જેટલો આગળ વધે એટલો વધારવાનો. એ કે છે કે તથાપી તેમ થવું બહુ દુર્લભ છે, તેના કારણો પણ ઉપર જણાવ્યા છે. અમારું આ અર્થઘટન છે એમનેમ નથી, સૌ કારણ છે, અને આ કારણોમાં આપણે કેન્દ્રમાં છીએ, જ્ઞાની પુરુષ નહીં. પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ છે આ કાળમાં મનુષ્યને વિશે, તો એ ક્ષીણપણું કોના તરફ છે? આ બધા ધર્મની પ્રાપ્તિ કરવાના ઈચ્છુકો ઉપર છે, આ કારણ એને લાગુ પડતું. એને તો કહ્યું કે વૃત્તિનું ક્ષીણપણું છે એટલે જ્ઞાનીનો ઉપદેશનું ક્ષીણપણું થાય છે, અને ઉપદેશનું ક્ષીણપણું થાય છે માટે માર્ગ વ્યવચ્છેદ જેવો થતો જાય છે. એને કારણ આપ્યા કે જોજો, એક અપરાધ નથી કરતા તમે, તમારી વૃત્તિનું ક્ષીણપણું છે એનાથી જ્ઞાનીના ઉપદેશ પણ હવે ક્ષીણ થશે. કેમ કે જ્યાં કોઈના ઉપદેશને ધારણ કરનાર ન હોય ત્યાં એ ઉપદેશ ટકે કેના આધારે? એટલે ઉપદેશ વ્યવચ્છેદ જાય પેલા વેલા, એના બોલ એના તત્વ. જેમ પરમ કૃપાળુ દેવનો એકે અનુયાય ન હોય તો અહીંયા વચનામૃત ગમે એટલા પડ્યા હોય એના ઉપદેશની શું અસર? તો જ્ઞાનીના ઉપદેશનું ક્ષીણપણું થાય કેનાથી? એના અનુયાયીઓથી, કે એનામાં પરમાર્થ વૃત્તિ નથી. અને આપણે આપણા સ્વાધ્યાય કેન્દ્રોને લૌકિકમાં ફેરવી નાખીએ તો ઉપદેશનું ક્ષીણપણું પેલા આપણી વૃત્તિમાં આવ્યું, આપણી વૃત્તિનું ક્ષીણપણું એનું પરિણામ શું આવ્યું? કે અત્યારે અહીંયા બધું છે આશ્રમમાં કૃપાળુ દેવ સિવાય. હવા આ બધી જગ્યાએ વિતરાગને શોધવા મુશ્કેલ છે, બાકી બધું છે. મોટા મોટા નેતાઓ છે, શ્રેષ્ઠીઓ છે, શ્રાવકો છે, ગુરુઓ છે, ધર્માચાર્યો છે, ધૂમધામ છે. યશોવીજીજીએ કહ્યું ધૂમધામ ચાલી છે આજે, અને કૃપાળુદેવે લખ્યું કે બાહ્ય કુટારો વધારી દીધો છે. અહીંયા વિતરાગતા શોધવી મુશ્કેલ છે, નિર્ગ્રંથતા શોધવી સાધુના સમુદાયમાં પણ નિર્ગ્રંથતાના દર્શન કરવા દુર્લભ થઈ ગયા છે. શું થયું? તો ઉપદેશનું ક્ષીણપણું થયું અને પરિણામે માર્ગનું ક્ષીણપણું. આ કેટલો મોટો અપરાધ થયો! આ પુરુષે 18,000 વર્ષમાં માર્ગનું જે વ્યવચ્છેદપણું હતું, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. અરે, અમને તો ભગવાનના ઉપદેશના ક્ષીણપણાને કારણે, ભગવાને કહેલો, સર્વજ્ઞે કહેલો સનાતન શાશ્વત એવો જીવનો પરમાર્થનો મુક્તિનો માર્ગ, એનું વ્યવચ્છેદપણું જોઈ, અને આ કરુણા છે કે વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. અમે તો હવે કંઈ છુપાવ્યા વિના આ માર્ગને જેવો છે તેવો યથાસ્થિત સ્વરૂપે લોકોની સામે ફરીથી મૂકીએ છીએ. ચાલો, 18,000 વર્ષની ભૂલ જે થઈ ભલે થઈ. આપ્યો છે માર્ગ, આપ્યો છે ભગવાનના બોધની દેશનાના તત્વોનું ઉપદેશનું વિચ્છેદપણું જોઈને જ્ઞાનીને કરુણા આવે છે કે આ કાળમાં બધું વૈધું છે. એને ખબર નથી કે દેરાસરો કેટલા વિધા, અપાસરા કેટલા વિધા, નથી એના ધ્યાનમાં. બધું વૈધું છે તો લોપ શેનો થયો? મોક્ષ માર્ગનો. બાકી તો બધું વૈધું છે. અરે, તમારા સમયમાં નહોતા એટલા અપાસરા અમે ઉભા કરી દીધા છે. હાઈવે ની અંદર 4 કિલોમીટર જાવને અપાસરો એક ઉભો થાય. અમે તો બધું જ કર્યું છે. અમારી વ્યવસ્થા કેવી સરસ કરી છે, અમારા દેરાસરો કેવા ભવ્ય બનાવ્યા છે, અમારા મંદિરો કેવા ગાજતા છે, અમારા મહોત્સવો કેવા થાય છે, અમારા ઉત્સવ ઉછામણી કેવી થાય છે, બધું સરસ છે. મોક્ષ માર્ગ ક્યાંય દેખાય છે? તો કે ના, મોક્ષ માર્ગ નથી, એનો તો વ્યવચ્છેદ થતો હોય. સાચો સાધક, સાચો ઈચ્છુક, સાચો ખોજી મૂંઝાઈ મને એવી સ્થિતિ થઈ ગઈ છે. અને એ સ્થિતિ લઘુરાજ સ્વામી અને આ બધા અનુભવતા હતા, મુનિઓની ટોળી 6 જણાની, કે સાહેબ, હવે તો સંપ્રદાયમાં અમારી ગુંગડામણનો કોઈ પાર નથી. અરે, આ વેશની અંદર વિતરાગના વેશમાં પણ અમે પરમાર્થ માર્ગની સાધના નથી કરી શકતા. કેટલો બધો ભીડો ચારે બાજુથી! એક બાજુ આ પુરુષને વ્યવહારના ઉદયનો ભીડો મુંબઈની અંદર, કર્મનો ઉદય, અને બીજી બાજુ અહીંયા ઉપદ્રવનો ઉદય. આ સાધુઓને આને હક નથી કહ્યું કોઈએ. શું એને જોઈતું હતું? વિતરાગના સાધુ હતા, શું લેતા હતા? એક તમે 2 વાર ગોચરી લઈએ અને કોઈ જગ્યાએ ઉપાશ્રયનો આશ્રય લઈએ, બીજું શું જોઈતું હતું? છતાં એને કોઈ પુરુષનું ઓળખાણ થયું, એને કોઈ માર્ગની પ્રતીતિ થઈ, અને એની ભજના કરવા માટે આ જીવન જે કંઈ છે, બીજું તો કાંઈ આદર્શ રહ્યો જીવનમાં લક્ષ્ય નથી, તો કરીએ? તો ના, એ નહીં કરી શકો. તમે વિચાર તો કરો, લોક માર્ગનો છે, લોક ઉપદેશના વ્યવચ્છેદપણાનો છે, અને એનું કારણ મુમુક્ષુઓની વૃત્તિ છે, એ વર્ધમાન થતી નથી. અને જ્યાં વૃત્તિ વર્ધમાન ન થાય ત્યાં પછી કે છે કે આવી પ્રકારનો જે કંઈ છે, ધર્મના નામે આડંબર, ધર્મના નામે દંભ, ઢોંગ, આ બધું સરળ અને સહજ થઈ જાય. ખોટા રૂપિયા આગળ આવે એટલે સાચા રૂપિયાને ભોમાં ભંડાઈ રહી જવું પડે. આ બધે ધર્મસ્થાનના એના મૌડીઓમાં ખોટા રૂપિયા આગળ આવે એટલે સાચા રૂપિયાએ ઘર ભેગું થવું પડે. જેમ અર્થશાસ્ત્રનો આ નિયમ છે, એમ જ આ વ્યવહારનો નિયમ છે. સાચા સંતને પછી છોડવું પડે, આનંદઘનને છોડવું પડ્યું. આનંદઘનમાં તત્વદ્રષ્ટિ ઓછી હતી, સૈદ્ધાંતિક જ્ઞાન ઓછું હતું. હવે આ ગોચરી અને આ તમારા વસ્ત્રો ઉપધી તમે રાખો, અમને આમાંથી મુક્ત કરો, અમે જઈશું. અફાટ કુદરત અને અરણ્ય પૈડા છે, સાધુને શું? અમે અમારી સાધના કરશું. લોકોએ કહ્યું આ તો અવધૂત છે, હવે સાધુ નથી. અવધૂતના કોઈ ઠેકાણા નહીં, એની આનંદની મસ્તીમાં છે, એને શું ઠેકાણું હોય? એને કાંઈ બીજું ઠેકાણું? આપણે ઠેકાણા બધા વ્યવહારમાં જોઈએ, કેટલા વાગે ઉઠો, કેટલા વાગે શું કર્યું, કેટલા પડી લેવાણ કર્યા, કેટલું આમ કર્યું, કેટલી ક્રિયા કરી, આવા અવધૂત છે. આવો ભલે રહ્યો, આનંદ ઘનની મસ્તી એના સ્તવનની અંદર જયારે યશો વિજયજીએ એના સ્તવનો લખી લીધા, પાછળ ફરી ફરીને જંગલમાં પાછળ જાય એક અવધૂત સાધુ અને બીજો આવો સાક્ષાત સરસ્વતીનો અવતાર એવો યશો વિજય 12.5 વર્ષ સુધી નવ્ય ન્યાય વ્યાકરણના અને વેદ વાચસ્પતિ થયો, એની પાછળ જાય કે શીખવા જેવું તો અહીંયા છે, આ 12.5 વર્ષ ભલે ત્યાં ભેણો, પણ પાયમાં ક્યાંથી? તો લખ્યું કે જયારે આનંદગણના દર્શન થયા બધા ભ્રમદૂર થઈ ગયા. બોલો શું ઘટનાઓ છે, પરમાર્થ માર્ગની ખૂબીઓ. આ માર્ગ લોપ થઈ ગયો છે. કૃપાળુ દેવ કહે છે આ માર્ગને અમે સજીવન કરવા આવ્યા છે, આ માર્ગનો દાતા છે, આ પંથનો દાતા નથી. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે. થાય એમ થયું છે, થાય એમ શબ્દ કરીને વાક્ય મૂક્યું નહીં, કહ્યું કે થયું છે. શું થયું સાહેબ? ચોથા કાળમાં જે પુરુષનો જોગ દુર્લભ, એટલા આપણા કર્મો ઓછા હોય અને એવા સારા કાળમાં આપણે વિદ્યમાન હોય, હરતા ફરતા હોય, તો આવો પુરુષ નજરે ન ચડે, આવો પુરુષ મળે નહીં, એવું એનું દુર્લભપણું, જીવનું પુણ્ય પ્રકાશતું હોય ત્યારે પણ, અને કાળ વિષમ ન હોય અને સુષમ હોય એ સમયે પણ પુરુષ નહીં મળે આવો. આ કાળની અંદર આવું થઈ ગયું છે કે પુરુષ આવી ગયો એને ઓળખનાર કોઈ. એ કહે છે તથાપિ આવું થયું છે, આ થયું છે, ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ હેપન્ડ, આ ફિક્શન નથી, એ કલ્પના નથી, આ થયું છે, ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ ઓલરેડી હેપન્ડ. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. પુરુષ નથી એમ નહીં, આવી ગયો છે, વિદ્યમાન છે, આપણી આસપાસ છે, આપણી વચ્ચે છે, પણ કયું કારણ નડે છે, અંતરાય શું છે? તો કે પરમાર્થ સંબંધી ચિંતા છે ને એ ક્ષીણ થઈ ગઈ છે. જીવને પરમાર્થ સંબંધી ચિંતા નથી, પરમાર્થ સંબંધી ચિંતા એટલે મનુષ્ય જન્મ પૂરો થશે કે નહીં, તો કે થશે, ક્યાં જઈશ વિચાર, દુર્ગતિમાં જઈશ, કઈ યોનિમાં જઈશ, કયા ગોત્રમાં જઈશ, શું સંયોગો તને પ્રાપ્ત થશે? પરમાર્થ સંબંધી પરભવનો ડર નથી, તમે ભાથું કાંઈ લીધું નથી, અને તું જાણે છે કે ગતિ તો ચાર જ છે, અને દેવગતિમાં જવા જેવા તો કઈ લક્ષણ, જેને આપણે સ્વર્ગસ્થ કહીએ છીએ એને અંદરથી માનતા હોય કે આ કઈ સ્વર્ગમાં જાય ભાઈ, જિંદગી ભર આને ગામને રીબાવામાં અને સતાવવામાં કોઈ પાછી પાની નથી કરી, પણ આ તો એની પ્રાર્થના સભા છે, એટલે સ્વર્ગસ્થ જ કહેવું પડે, બાકી સ્વર્ગમાં જાય એવા એકેય લક્ષણ એમના નહોતા. જેને કોઈ દિવસ પરોપકાર નથી કર્યો, નીતિ નથી કરી, ધર્મથી જીવ્યો નથી, એને કોઈ દિવસ ધર્મનો ડર નથી, પરભવનો ડર નથી, આ સ્વર્ગસ્થ ક્યાંથી થાય? તો પછી સ્વર્ગ ખોટું છે, કાં આપણે નર્કને સ્વર્ગ કહેતા હોય એવું બને. પણ મૃત્યુ માણસને મોટો બનાવે છે, મૃત્યુ છે એ માણસને મોટો બનાવે છે. ગયો આ દેશની, આ સમાજની, આ સંસ્કૃતિની પરંપરા છે, જે ગયો એને દેવ બનાવી દો, ઈ તો નથી બહેનો, ઈ તો નથી બહેનો, હવે એની ચિંતા છોડી દીધી તો ગયો ને, હવે તો આપણે એની કઈ સંબંધ નથી ને, હવે ખુશ થાય કે ના ખુશ થાય કઈ સંબંધ નથી ને, બસ તે પછી હવે જલસા જ કરો ને. એને દેવ બનાવી દો, સ્વર્ગમાં બેસાડી દો અને એને મોટો બનાવી દો, કારણ એને મોટો બનાવવાથી આપણામાં પણ મોટપ આવે છે. નહીતર ગયેલાના દોષ જોવા, એના અવગુણ ગાવા, શું લાભ છે હવે? નહીતર અવગુણમાં હજી એ લાભ હોય કે એને કંઈક ભાન થાય, દેખાડી દઈએ, એ સુધરે. હવે કોઈ શક્યતા નથી, એ સુધરે બી નથી, એનું કલ્યાણની નથી, એના હિતની નથી, બીજા કોઈ પ્રસંગની અંદર સારું થાય એવું પણ નથી રહ્યું, તો શું કરવું? અનર્થ દંડ પરિણામ કીધા છે આપણા એક બાર વ્રતની અંદર એક, કે જ્યાં એક પૈસાનો કંઈ લેવા દેવા કે નફો નથી, તારે લાભ લેવો નથી, તો પછી શું કરવું? તો કે ક્યાંય આવી પ્રકારના અનર્થ દંડ ભોગવાય એવા કર્મો બાંધવા નહીં. કે ખોટી શું કામ હવે વાત કરો, મૂકી દેને ગયો ને, બસ એનું નામું માંડી વાળો, એનું ઉઠમણું કરી નાખો, એટલે મનમાંથી કાઢી નાખો. કેટલી સરસ પદ્ધતિ છે, કેટલી સરસ પરંપરા છે. કે અનાદિકાળમાં કઈ આપણે, અરે આપણો કઈ હગો હતો ને, આપણને ખબર નથી ક્યાંથી આવ્યો હતો, કયા લોકમાંથી, કયા જ્ઞાત, કઈ યોનિમાંથી, કઈ ગતિમાંથી, કઈ ખબર નથી, પણ સંસાર સંયોગે સંબંધ થઈ ગયો, 40-50 વર્ષ સુધીનો સંબંધ રહ્યો ને, પછી પાછો એ વયોગ ક્યાં ગયો એ ખબર નથી, એનું હવે સરનામું પણ કઈ ખબર નથી, એની યોનિ ખબર નથી, કુળ ખબર નથી, ગોત્ર ખબર નથી, એનો દેહનું સ્વરૂપ ખબર નથી. મોકલા હવે એનું જે સ્વરૂપ હતું એની ટીકા કે નિંદા શું કામ કરવી? મૃત્યુ માણસને મોટો બનાવે છે, અને મૃત્યુના સ્વરૂપને સમજનારો સમાજ પણ મોટો બને. કે હવે ઉદાર મન બની જાય, ગયો કંઈ કરવું તેની પાછળ 5 પૈસા વાપર, ધર્મ કર, પ્રભુનું નામ લે, અને કોઈ જગ્યાએ દાન પુણ્ય કરીને સમાજની અંદરના કોઈ એવા નબળા વર્ગ હોય એને જરા તું ટેકો કર, બસ વાત પૂરી થઈ ગઈ. સુકૃત કરો, મૃત્યુ પછી સુકૃત કરો, સંબંધીનું મૃત્યુ થયું સુકૃત કરો, ભક્તિ કરો, બસ બાકીની બધી વાત છોડી દો. જીવને ખ્યાલ ન હોય તો હજી પણ એ પ્રકારનો જીવ વિવેક ભૂલી જાય, અરે રે તો ગયો પણ અમને મારતો ગયો, અમારે તો દુઃખના ડુંગરા મૂકતો ગયો, અમારા તો એટલા પ્રશ્નો છે હવે ક્યારે ઉકેલાશે, એ તો વયો ગયો. કોઈ ગયો નથી, આ સંસ્કૃતિ સાથે સુસંગત વાત આપણી નથી. આપણી સંસ્કૃતિ મૃત્યુથી માંડવીને મોટો બનાવે છે, દેવ બનાવે છે, તું સ્વર્ગસ્થ જા, અમારી શુભકામના છે તારી સાથે. કેટલી સરસ પરંપરાઓ છે બધી, એક માત્ર એવો વિચાર કરો તો આ સમાજે કેટલું આપ્યું છે, એની સાથે રે તો જીવ અકારણ અનર્થ દોષમાં ન પડે. હવે જે પેઢીને આ શિક્ષણ નથી, જેને આ કંઈ ખબર નથી, એ તો પોતાના રાગ દ્વેષના બંધનો પોતે મરે ત્યાં સુધી છોડે નહીં, ઓલો મરી ગયો ત્યાં સુધી નહીં. ખ્યાલ આવે છે ભેદનો? સંસ્કૃતિને સમજનારો જે પાત્ર ગયું એટલે વાત એની પૂરી, એની પાટી કોરી થઈ ગઈ, અને પેલામાં પોતે ન જાય ત્યાં સુધી, એટલે જન્મો જન્મ આ કસાઈનું ભાતું લઈને જાય, આ વેરની ભાવ, વેરની ગાંઠ જન્મો જન્મ ચાલુ રહે, અને કોઈ ગતિમાં પાછો ભટકાય ને, 5 ભવે 25 ભવે, અને આ તાજું છે અંદર, અને એને કારણે તેને જીવ ક્યાંય છૂટતો નથી. અને સૌથી છૂટવાનો એ માર્ગ છે કે જેટલા જગતના જીવો જાય એને એને ન ખમાવ્યા હોય તો આપણે જ ખમાવી લઈ. પતી ગયો, તું ગયો, હંમેશને માટે જાય, અમારે કોઈ તારી જરૂર નથી, કેમ કે માર્ગ તો અસંગતાનો છે, અમારે કોઈ તારી જરૂર નથી. વાત પતી ગઈ, અમે જ ઉઠમણું કરી નાખી છે, અમારા મનમાં તારા વિશેના સંગનો ભાવ, પ્રીતિનો કે અપ્રીતિનો, રાગનો કે દ્વેષનો, રતિનો કે અરતિનો, આજથી અમે વસીરાવી દઈએ છીએ. મેટર ઇઝ ઓવર. મૃત્યુની સાથે સાંસારિક સંબંધની પણ પૂર્ણતા થાય છે. માટે કૃપાણુ દેવે લખ્યું છે અનેક જગ્યાએ, 3-4 પ્રશ્નો છે, પત્રો છે આશ્વાસનના, કે ખેદ ન કરો, શોક ન કરો, વિચારવાનને શોક ન હોય, ખેદના પરિણામમાંથી વૈરાગ્યના પરિણામમાં કરો. શું વૈરાગ્યનું પરિણામ? કે અમારે કોઈ જરૂર નથી, આ બધું નશ્વર છે, બસ આ વૈરાગ્યના ભાવમાં આવો, તંતુને તોડી નાખો, રાગ દ્વેષના તંતુને તોડો, કસાઈના તંતુને તોડો, ઋણાનુબંધના તંતુને તોડો. ઋણાનુબંધ તો પરમાર્થનો રાખો, કોઈ સત્પુરુષનો વિયોગ થાય તો ખેદ થાય છે કે આવા પુરુષનો વિયોગ થયો, અમારા કલ્યાણનું કારણ હતો. સાંસારિક સંબંધ કોઈ ઉપયોગી નથી, કેમ કે સંસારને આપણે વધારવો છે કે નિસ્તાર કરવો છે, ઘટાડવો છે? આપણે તો સંકેલવો છે. જેને સંસાર સંકેલવો છે તો એક પરિબળ ઓછું થયું, એમાં શું ખોટું? 50 જહાજેમ હંકેલવાની છે, એમાં એક એની મેળે ઉડી ગઈ, 49 હંકેલશું. માર્ગ આ છે, ગમે ન ગમે એ વાત જુદી છો, પસંદ ન પડે તો આપણે આપણા પૂરતી રાખવી. માર્ગનું સ્વરૂપ આ છે. જીવે આ મોકળા થયા વિના છૂટકો નથી, પરમાર્થ વૃત્તિને વધાર્યા સિવાય છૂટકો નથી. આવો પુરુષ હોવા છતાં એ કે છે પરમાર્થ સંબંધી ચિંતા નથી, ચિંતા અત્યાર સુધી સ્વાર્થ સંબંધી જ છે, અને સ્વાર્થ સંબંધી ચિંતા હળવી થતી નથી, ઓછી થતી નથી, મર્યાદિત થતી નથી. પરિણામ એ આવે છે કે એને કારણે આવો પુરુષ ન બનવા જો ઘટના બને અને એવો આવી જાય તો એનું ઓળખાણ થતું નથી, એનું ઓળખાણ થતું નથી. એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. આ પુરુષનું ઓળખાણ થવું એ વિકટ છે, બહુ મુશ્કેલ કામ છે. તેમાં પણ જે ગ્રહવાસ આદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આવો પુરુષ ચોથા કાળમાં પણ, ઉત્કૃષ્ટ કાળમાં પણ જેનો જોગ દુર્લભ હોય એવું અત્યારે બન્યું છે, અને છતાં જ્ઞાની કહે છે કે એ પુરુષને ગ્રસ્ત આશ્રમ વર્તે છે. એથી કરીને જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. આ બીજું એક અંતરાયનું કારણ કે આવો પુરુષનો યોગ થયો, ઓળખાણ ન થવામાં એક પરમાર્થ સંબંધી ચિંતા નથી તે. અને બીજું હવે એ પુરુષની વાત કરે છે કે એ પુરુષને ગ્રસ્થાશ્રમનો ઉદય છે, માટે જીવને એની પ્રતીતિ આવવી મુશ્કેલ છે. પ્રતીતિનો મતલબ એ કે જોયે ખરો, એ જાણે ખરે, એને જાણમાંય હોય, એને જોવામાં પણ હોય, પણ એને અંતરથી ખાતરી, પ્રતીતિ કે આ સત્પુરુષ છે એવી ખાતરી ન થાય. એને એમ થાય કે ગ્રસ્થાશ્રમ હોય ઠીક છે, હશે હવે, કંઈક જાણે છે, વાંચે છે, વિદ્વાન છે, પંડિત છે વગેરે, પણ આ સત્પુરુષ છે, એના લક્ષમાં સત સિવાય કંઈ નથી. એ ઉદયમાં જીવે છે, ઈચ્છામાં નહીં, એ આત્મામાં છે, બીજે નહીં. આવી પ્રતીતિ ન થાય જીવને, પ્રતીતિ આવવી દુર્લભ છે, કારણ કે જીવની દ્રષ્ટિ વારંવાર બાહ્ય સ્વરૂપ ઉપર જાય, અને જેવું બાહ્ય સ્વરૂપ જુએ એટલે પાછો ભાગે, પ્રતીતિ ન થાય, દુર્લભ છે. કદાચ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધ પ્રકાર હાલ વર્તે છે તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે. કેટલી વાત પોતાની કહેવામાં આ પુરુષને કઈ વાંધો છે? એમનો કે અમે તો સત્પુરુષ એટલે સત્પુરુષ સર્વગુણે સંપન્ન. ઓહો ના, કે છે એમાં જગતના જીવોની કદાચ તમારી પરમાર્થની ચિંતા હોય તોય તમને અમારી પ્રતીતિ આવવી દુર્લભ છે, અને કદાચ પ્રતીતિ આવે તોય તમને નિશ્ચય થવો દુર્લભ છે. અરે પ્રતીતિ આવી કે આ કોઈ પુરુષ છે પણ નિશ્ચય ન થયો કે આ જ છે અને આ સિવાય બીજું કંઈ નથી, દેહ વિલય પછી નિશ્ચય થયો. ધારસીભાઈ સૌથી પહેલા ઉત્તિત પ્રતીતિ આવી ગઈ હતી કે 13 વર્ષનો બાળક આવો વિદ્વાન, આવો મહાન, ગાદીએથી ઉતરી ગયો પણ પાછો ચડી ગયો. પછી પ્રભુશ્રી પાસે જાય છે કે પ્રભુ કૃપાળુ દેવ તો ચાલી લાગ્યા, અરે નર્મદા મેન્શનમાં કહ્યું કે ઉભાર્યો, જવાની શું ઉતાવળ છે, આ સમાધિ મરણ નહીં જોવા મળે. સત્પુરુષને હજી ઓળખાને તો છેલ્લે તો ઓળખી લ્યો, એ જાય છે એની અવસ્થાની અંદર તો અદભુત દર્શન જગતની અંદર, આ શ્રેષ્ઠ દર્શન આ સત્પુરુષનું સમાધિ મૃત્યુ છે. કહ્યું અમે જઈએ છીએ તો કે ઉભાર્યો, ઉતાવળ છે, કંઈ કામ છે? ચોથને દી ગયા અને પાંચમની દી દેહ વેલી તરફ, પશ્ચાતાપનો કોઈ પાર રહેતો નથી, કેમ કે નિશ્ચય દુર્લભ છે. પ્રતીતિ તો થઈ હતી એટલે તો અહીંયા સેવામાં આવ્યા હતા, પ્રતીતિ થયા પછી નિશ્ચય આ જ પુરુષ છે, આવો નિશ્ચય તો સૌભાગ્ય નિશ્ચય હતો. હે રાજ, હવે તો આ સૂર્ય તપે છે ત્યાં સુધી અને નદી વહે છે ત્યાં સુધી આ સૌભાગ્ય રાજ સિવાય કોઈ સ્મરણ ન હો, કોઈ આશ્રય ન હો. અમે બીજાની વાત કરીએ, હવે બધાય તારા અનુયાયી થવું હોય થાય, ન થવું હોય ન થાય. અમારો લક્ષ તો જ, બીજો કોઈ નહીં. નિશ્ચય આ પુરુષથી જ મારું કલ્યાણ છે, આ પુરુષ મને મળ્યો છે એ જ મારા ભાગ્યનો પરમ ઉદય છે. મારી પરમાર્થ ચિંતાને ઉત્તરોત્તર દ્રઢ કરીને હું એના ઉદયભાવને ઉદાસીન થઈને એના અંતઃકરણને, એના હૃદયને, એના સત સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરું તો આ જ મારું કલ્યાણનું કારણ છે. જીવના કલ્યાણનું કારણ સત્પુરુષ છે, અને સત્પુરુષ એટલે સત્પુરુષનો આત્મા, એનું સ્વરૂપ, એની ચેષ્ટા, એની અવસ્થા જ છે. તો આ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપી નિશ્ચય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે. કદાચ નિશ્ચય થાય, નિશ્ચય થયો પ્રભુશ્રીને, નિશ્ચય થયો સૌભાગ્યને, સત્સંગ રહેવો દુર્લભ. એવી સ્થિતિ, એકવાર તો પ્રભુશ્રીને વિચાર આવ્યો કે સત્સંગ રહેવો દુર્લભ છે, એમાં કારણ બાધારૂપ મારો વિતરાગ વેશ છે. એટલે એમણે મુપત્તિ ઉતારીને કહી દીધું, હવે અમારાથી વિયોગ સહન નહીં થાય. આ મર્યાદા અમને તમારી પાસે આવતી રોકે છે, અમારા સાધુ જીવનની મર્યાદા પણ જોતી નથી. અમારે સત્પુરુષના શરણમાં રહેવું છે. ખોટું તો નહોતું કર્યું કઈ એણે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, દીક્ષા લીધી છે, વિતરાગનો સાધુ વેશ ધારણ કર્યો છે, એમાં કઈ બીજું પશ્ચાતાપનું કઈ કારણ નથી. પણ એ અમને અંતરાયરૂપ થાય છે. પ્રભુ તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે, તમારા સાનિધ્યમાં રહેવાતું નથી. અમને સાધુ ધર્મની મર્યાદા પણ અત્યારે સત્પુરુષનો વિયોગ કરાવી દે છે, સહન થતું નથી. આ એનો સમાગમ કદાચ નિશ્ચય થાય તો પ્રભુશ્રીને નિશ્ચયમાં કોઈ ઉણપ નહોતી, સૌભાગભાઈને નિશ્ચયમાં કોઈ ઉણપ નહોતી. એવા ખંભાતના પણ કેટલાય મુમુક્ષુ હતા સમુદાયના રૂપમાં, કે પરમાત્મા સ્વરૂપ આ પુરુષ છે, એના નિશ્ચયમાં કોઈ ઉણપ નહોતી. કોઈ ગમે એટલું કહે તો જેમ સુલસાનો વીર પ્રભુ પ્રત્યેનો નિશ્ચય પાકો હતો, એવો જ આ કાળની અંદરના આ બીજા વીરને ઓળખનાર એવી બીજી સુલસાઓ પણ વિદ્યમાન હતી. ઉગ્રીબેનને કોઈ નિશ્ચય સ્વરૂપમાં કોઈ શંકા નહોતી. પણ સત્સંગ દુર્લભ, રહી ન શકાય, પર્યાય જુદી, સાથે રહી ન શકાય. એ જાણે કે મારા ભગવાન છે, સાથે રહી ન શકાય. પરમાર્થ માર્ગમાં કાળની ભવિતવ્યતા અને નિયતિ, આ બધા કેટલાક એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નનું સમાધાન આપણી પાસે નથી. કે શું વાંધો છે, હવે નિશ્ચય થઈ ગયો તો છોડી દો બધું, તોય ન બને. જે નિયતિ છે એનો એક ક્રમ છે, અને ક્રમને જાણનાર પુરુષ એ કાળથી પાર હોય એ જાણી શકે છે. એટલે એણે મુનિને કહ્યું કે મુનિ, તમે અત્યારે આ સ્થિતિમાં રહો. મુપત્તિ પાછી આપી અને કહ્યું કે માત્ર ઈડરની અંદર 20 ગાઉ સુધી તમને છૂટ. પણ પછી સમુદાયમાં ચાલ્યા જાઓ. આ મર્યાદા જાણે છે, અને એ વિષય જ્ઞાનીનો છે, નિયતિના પરિબળોને. પણ આપણને વ્યવહારિક રીતે સમજાવ્યું કે આવો નિશ્ચય થાય તો પણ સત્સંગ રહેવો દુર્લભ છે. આપણે તો અત્યારે જાજુ ન વિચારી શકીએ તો અત્યારે આ પુરુષનું ઓળખાણ, એની પ્રતીતિ, એનો નિશ્ચય અને એના નિશ્ચય સ્વરૂપે એનો બોધ કેવળ પરમાર્થ પ્રાપ્ત કરાવે. વિતરાગનો માર્ગ સનાતન અને શાશ્વત, નિર્ભેળ અને નિર્મળ આપે છે, એમાં કોઈ યથાતથ્ય, એમાં કોઈ શંકા છે? છતાં એ સત્સમાગમ રહેવો દુર્લભ કરો કે નહીં? દુર્લભ છે. કઈ પરિબળો છે અંતરાયના, ગમ્ય કે અગમ્ય પણ છે. અને પછી ખૂબ તીવ્રતા હોવા છતાં વાસ્તવિકતાનો સ્વીકાર કરીને બળ ક્યાંક ઓછું પડે. આ કાળના જીવોની અંદર કાળનું પણ એક પરિણામ હોય છે કે જીવોનું પુરુષાર્થ બળ પણ અલ્પ હોય, એનું વીર્ય મંદપણાને ભજતું હોય, આયુષ્ય અનિયત હોય, કંઈક કંઈક આવા કારણો નિયતિના રૂપે કામ કરે. કે આનંદ ગંજી જ એનો જવાબ આપી શકે કે ભગવાન બહુ પ્રયત્ન કર્યો તારા બોધને પ્રાપ્ત કરવા, તારો માર્ગ મેળવવા, પંથડો નિહાળું રે બીજા જીને તણો પણ નથી મળતો. તો એણે કહ્યું કે હવે હું માનું છું તારા આગમની અંદર. કાળે લબ્ધિ લઈ પંથ નિહાળે શૂરે આવલમ એ જાણે રે એ જાણજો રે આનંદ ઘન મતયમ પંથડો નિહાળું રે બીજા જીન તણો. આનંદગણ જેવો અવધૂત કહે છે કે આવું પણ બને. તો એક આશા રાખું છું હવે પ્રભુ તારા આગમની સાક્ષીએ કે જયારે કાળ પાકશે ત્યારે માર્ગ પ્રાપ્ત થશે. એ જન જાણે રે જીનજી જાણજો રે, આવું જે જાણે છે જીન થકી, જીનના વચન થકી, જીનના આગમ થકી, જીનના સ્વરૂપ થકી, આનંદ ઘનમતમ એને માર્ગને પકડી લીધો છે એમ જાણજો. હવે છેટું છે એ દૂરી કોઈ બીજા કારણે છે, માર્ગ પકડાઈ ગયો છે. ઓહો હો, પંથડો નિહાળું પંથ મળી ગયો અમને આનંદ ઘનમત અંબ. આ કાળલબ્ધિનું એક તત્વ છે અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. આવા પુરુષનો સત્સંગ રહેવો, એના બોધનો સત્સંગ, એના વચનોનો સત્સંગ, આ એનો જ સત્સંગ છે. કૃપાળુ દેવનો સત્સંગ એટલે શું? અને જો એ સત્સંગને એમ જ કહીએ કે સદૈ સત્સંગ રહેવો, તો એવો સદૈ એનો એક તો આયુષ્ય અલ્પ, 33 વર્ષનું આયુષ્ય, એમાં બાળપણનું કાઢી નાખો તો એવા સત્સંગની અંદર કેટલો પછી તો સત્સંગનો માર્ગ કેટલો ટૂંકો થાય. આ કઈ ઋષભદેવ છે, 84 લાખ પૂર્વના આયુષ્ય છે, પણ એનો બોધ ટકે. મહાવીરનું આયુષ્ય કેટલું, પણ એનો સત્સંગ કેટલો હતો કે 5મા આરાના અંત સુધી. આ મહાપુરુષોનું યોગબળ હોય છે, એનું બોધબળ છે. અને એટલા જ માટે કૃપાળુ દેવ સદૈ નથી તો કંઈ વાંધો નહીં, એનો સત્સંગ એના વચનથી એની મુદ્રાથી થઈ શકે છે. તો મુદ્રા અને વચનામૃત આ સત્સંગના પ્રબળ સાધનો છે. એટલે ક્યાંય પાછો એવો ભાવ ન આવવો જોઈએ, જો નિશ્ચય હોય તો એનો સત્સંગ રહેવા માટેનું એ સાધન પણ વિદ્યમાન છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો, તેને વધારે બળવાનપણે દેખીએ છીએ અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. એમણે મુમુક્ષુરા પ્રત્યે જે દોષ હતા એ કીધા, અને સત્પુરુષ પ્રત્યેના આવો પુરુષ આવ્યો એને પણ ગ્રસ્થાશ્રમ, એને વ્યવહાર ઉદય આ બધા કીધા, એ પણ કહ્યા. આ બધાય કારણોમાં એને નિષ્પક્ષપાત છે. એ કે જે આ કાળનું પરિણામ છે, એક તમારું ને એક અમારું, અમે આ કાળમાં આવ્યા તો ઉદય લઈને આવ્યા, નહીં તો અમે આ કાળમાં આવત જ નહીં. હવે અમારો ઉદય પણ તમારે બાધાનું કારણ, અમારો વ્યવહાર, અમારો ગ્રસ્થાશ્રમ, આ બધાને લઈને આ બધું બળવાનપણું જોઈએ છીએ કે આ જીવને, જગતના જીવોને પરમાર્થની પ્રાપ્તિ આ કાળની અંદર દુર્લભ છે, વિકટ છે. છતાંય આ પુરુષ એમાંથી આપણને કંઈ ને કંઈ, કેમ કે ફરી ફરી એને અનુકંપા ઉત્પન્ન થાય છે. અનુકંપા ઉત્પન્ન જેને હોય એ જરૂર, જેને અનુકંપા હોય કંઈક ને કંઈક માર્ગ બતાવ્યા જ કરે. જ્યાં સુધી સ્વજનો તરફ અનુકંપા હોય ત્યાં સુધી એના દર્દમાં સહાનુભૂતિ રહ્યા જ કરે કોઈને કોઈ પ્રકારે. પણ જ્યારે અનુકંપા છૂટી જાય ત્યારે દેખાડો કરે, કેમ છો, કંઈ કામ હોય તો કહેજો. એના શબ્દોમાં અનુકંપા નથી, એ કાંઈ સૈકો પાપડ પણ ભાંગે નહીં, સમજી લેવું. આ અનુકંપા મોટું તત્વ છે અને જ્ઞાનીઓનું એ તત્વ છે કે આ અનુકંપા એની સદા સદૈવ હોય છે, કેમ કે એનો આત્મિક ગુણ છે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.